એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર ખૂબ જ રસપ્રદ પુસ્તકની વાત કરવાના છીએ, જેને નાણાકીય જગતમાં હલચલ મચાવી દીધી હતી. માઇકલ લુઇસનું ધ બિગ શોટ, ઇનસાઇડ ધ ડૂમ્સડે મશીન.
હા, અને આ પુસ્તક એટલે ખાલી 2008ની પેલી મોટી નાણાકીય કટોકટીની વાત નથી, એ આજે પણ એટલું જ કલાચ વધારે પ્રસ્તુત છે.
એમ કઈ રીતે?
કારણ કે જુઓ, એ આપણને એ સિસ્ટમની ખામીઓ, માણસની પેલી લાલચ અને સામૂહિક ભ્રમણાઓ વિશે શીખવે છે, અને આ બધું તો વારંવાર આવી કટોકટીઓ લાવી શકે છે. નહીં
બરાબર, ભલે આપણને એમ લાગે કે આ ફાઇનાન્સની દુનિયા બહુ જટિલ છે, આપણાથી દૂર છે,
પણ એની અસર તો આપણા બધા પર પડે જ છે. આપણી નોકરી, આપણી બચત, ઘર લેવાનું સપનું, બધું જ એની સાથે જોડાયેલું છે.
સાચી વાત. અને આટલા અઘરા વિષયને જો કોઈ એકદમ રોચક વાર્તાની જેમ કહી શકે તો એ છે માઇકલ લુઇસ, અમેરિકન લેખક અને નાણાકીય પત્રકાર. અને એમની પાસે તો વોલ સ્ટ્રીટનો અંદરનો અનુભવ છે, ખરું ને?
બિલકુલ. એ પોતે 1980ના દાયકામાં સેલોમન બ્રધર્સ જેવી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં બોન્ડ સેલ્સમેન હતા, એટલે એમને ખબર છે કે અંદર શું ચાલે છે, પડદા પાછળ શું થાય છે.
હા, એટલે જ એમની વાતમાં વજન આવે છે.
અને એ જ એમની ખાસિયત છે. એમનું પહેલું પુસ્તક હતું લાયર્સ પોકર, એ પણ એમના પોતાના અનુભવો પર જ હતું, અને એણે તો વોલ સ્ટ્રીટની આખી સંસ્કૃતિને ખુલ્લી પાડી દીધી હતી.
અને પછી બીજા પુસ્તકો પણ આવ્યા, મની બોલ, ધ બ્લાઇન્ડ સાઇડ.
હા, અને એ બધામાં એમની એક શૈલી દેખાય છે. એ હંમેશા એવા વિષયો પકડે છે જ્યાં સિસ્ટમમાં કંઈક ગડબડ હોય અને અમુક અલગારી અસામાન્ય લોકો એને પારખી લે.
અચ્છા,
ધ બિગ શોટ માટે એમની આ આઉટસાઇડર ઇનસાઇડર દ્રષ્ટિ, મતલબ કે સિસ્ટમની સમજ પણ ખરી અને એની ટીકા કરવાની ક્ષમતા પણ, એ ખરેખર કમાલની છે. એ સૂખા આંકડા અને પેલા અઘરા નાણાકીય સાધનો પાછળની માણસોની વાર્તા પકડી પાડે છે.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, એ શું કહેવા માંગે છે?
એટલે ધ બિગ શોટ મૂળભૂત રીતે એમ કહે છે કે 2008ની કટોકટી કોઈ અચાનક આવેલી આફત નહોતી, એને ટાળી શકાય હોત. અને ખબર છે, અમુક લોકોએ તો એની આગાહી પણ કરેલી.
ઓ, કોણ હતા આ લોકો?
એવા લોકો જેમને આપણે આઉટસાઇડર કહી શકીએ, જેમણે જોયું કે અમેરિકન હાઉસિંગ માર્કેટ અને આખી વોલ સ્ટ્રીટ એક મોટા જુઠ્ઠાણા પર, એક ભ્રમ પર ઊભા હતા.
એટલે પુસ્તકનો દાવો એમ છે કે આ બધું જાણી જોઈને કરેલી ભૂલો, ભ્રષ્ટાચાર અને પેલા ખોટા પ્રોત્સાહનોનું પરિણામ હતું.
બરાબર. અને અહીંયા જ પેલો મોટો પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ, જો આટલી મોટી સમસ્યા દેખાઈ રહી હતી તો પછી દુનિયાની સૌથી હોશિયાર ગણાતી પેલી નાણાકીય સંસ્થાઓ, બેંકો, રેટિંગ એજન્સીઓ, નિયમનકારો આ બધા કેમ ન જોઈ શક્યા?
હા, અથવા જોઈને આંખ આડા કાન કર્યા.
બરાબર. અને જે મુઠ્ઠીભર લોકો હતા, જે આ પુસ્તકના હીરો છે, જેમણે આ ભય પારખી લીધો હતો, એમની વાત કેમ કોઈએ સાંભળી નહીં? શા માટે એમને પાગલ કે તરંગી ગણવામાં આવ્યા?
એટલે આ પુસ્તક વાંચવું એક રીતે જાસૂસી કથા વાંચવા જેવું છે એમને?
હા, કંઈક અંશે. આપણે એવા રોકાણકારોને મળીએ છીએ જો આખી સિસ્ટમની સામે જાય છે, બધાની વિરુદ્ધ, અને બજાર પડી ભાંગશે એના પર દાવ લગાવે છે, શોર્ટ કરે છે.
પુસ્તક કટોકટીના મૂળ કારણો પણ શોધે છે અને એ પાત્રોનો અભ્યાસ કરે છે, અને વોલ સ્ટ્રીટની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે.
અને લુઇસનો હેતુ આપણને અર્થશાસ્ત્રનો લેક્ચર આપવાનો નથી, પણ એક રોમાંચક માનવીય વાર્તા દ્વારા સમજાવવાનો છે કે આ બધું ખરેખર થયું કેવી રીતે.
ચાલો તો થોડું ઊંડા ઉતરીએ. પુસ્તકની શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત આપણને લઈ જાય છે મોર્ગેજ બેક્ડ સિક્યોરિટીઝ, એટલે કે MBSની દુનિયામાં. 1980માં પેલો સેલોમન બ્રધર્સનો લેવિસ રેનિરી હતો, એણે આ વિચાર આપેલો.
શું હતો એ વિચાર?
એટલે હજારો ઘરની લોન ભેગી કરવાની અને એના બોન્ડ બનાવવાના. શરૂઆતમાં આનો હેતુ સારો હતો, બેંકો માટે જોખમ ઓછું કરવાનો.
પણ પછી જે ઘણીવાર થાય છે, સારી શરૂઆતનો અંત સારો ન રહ્યો.
બિલકુલ. 2000ના દાયકા સુધીમાં તો આ MBS બનાવવું એ જોખમ ઘટાડવાને બદલે,
અને એમાં બીજા પરિબળો પણ ભળ્યા હશે ને?
હાસ તો. સરકારી નીતિઓ ઘર ખરીદવા માટે પ્રોત્સાહન આપતી હતી, વોલ સ્ટ્રીટને આવા બોન્ડની જાણે ભૂખ લાગી હતી, અને પેલી રેટિંગ એજન્સીઓ જેમનું કામ જોખમ માપવાનું હતું,
એમણે શું કર્યું?
અરે, એમણે તો આંખ બંધ કરીને સાવ ખરાબ લોનના પુલને પણ બેસ્ટ ટ્રિપલ એ રેટિંગ આપવાનું ચાલુ કરી દીધું. આ બધાએ ભેગા મળીને હાઉસિંગના ફુગ્ગાને એટલો મોટો કરી દીધો,
ગજબ કહેવાય.
અને આ ફુગ્ગાની અંદરની હવા કોણે સૌથી પહેલા ઓળખી? એવા લોકોમાં એક હતા ડોક્ટર માઇકલ બરી.
ઓ હા, એમનું નામ તો સાંભળ્યું છે. થોડા અલગારી હતા ને?
બહુ જ. ભૂતપૂર્વ ન્યુરોલોજિસ્ટ, એક આંખે કાણા અને એસ્પર્જર સિન્ડ્રોમ ધરાવતા. એમણે પોતાનું હેજ ફંડ શરૂ કરેલું, સાયન કેપિટલ.
એમની ખાસ વાત શું હતી?
એમની ખાસ વાત એ હતી કે એમણે ખરેખર પેલી હજારો પાનાની બોન્ડની માર્ગદર્શિકાઓ વાંચી, એમાં જે હજારો વ્યક્તિગત સબપ્રાઇમ મોર્ગેજ લોનની વિગતો હતી એ બધી જોઈ,
જે સામાન્ય રીતે કોઈ કરતું જ નહોતું. બધા ખાલી રેટિંગ જોઈ લેતા હતા.
બરાબર. અને બરીએ શું જોયું? કે આ લોન તો સાવ કચરો છે, લોકોની આવકના પુરાવા વગરની, કોઈ ડાઉન પેમેન્ટ વગરની, અને એવા વ્યાજ દરે જે થોડા વખતમાં આસમાને પહોંચવાના હતા.
ઓહો.
એટલે એમણે તારણ કાઢ્યું કે આખું માર્કેટ તૂટી પડશે. પછી એમણે કંઈક એવું કર્યું જે કોઈએ વિચાર્યું નહોતું. એમણે મોટી બેંકો પાસે જઈને એક નવું જ સાધન બનાવડાવ્યું, ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ્સ, એટલે કે CDS.
CDS સાદી ભાષામાં એ શું કહેવાય?
સાદી ભાષામાં એમણે હાઉસિંગ માર્કેટ પડી ભાંગશે એના પર શરત લગાવી. જાણે કે આ ખરાબ મોર્ગેજ બોન્ડ ડૂબે તો એમને પૈસા મળે એવો વીમો ખરીદી લીધો.
બાપરે, આ તો જબરદસ્ત હિંમત અને દૂરંદેશી કહેવાય. સારું, બીજા કોણ હતા આવા લોકો?
બીજા એક રસપ્રદ પાત્ર છે, સ્ટીવ આઇઝમેન. એ મોર્ગન સ્ટેનલીની અંદર જ એક હેજ ફંડ ચલાવતા હતા.
એટલે એ તો ઇનસાઇડર જ કહેવાય.
હા, પણ એ સિસ્ટમની જે અનૈતિકતા હતી એ જોઈને બહુ ગુસ્સામાં રહેતા. એમણે અને એમની ટીમે જોયું કે કેવી રીતે લોકોને જાણી જોઈને ખરાબ, ન ચૂકવી શકાય એવી લોન આપવામાં આવતી હતી.
અને આમાં પેલો નૈતિક જોખમનો મુદ્દો આવે છે ને, મોરલ હેઝાર્ડ જેને કહે છે.
બરાબર. આઇઝમેને એ જ પકડ્યું હતું. થતું તો શું કે લોન આપનાર બ્રોકરને તો તરત કમિશન મળી જાય, પછી એ લોન મોટી બેંકને વેચી દે.
અચ્છા.
બેંક એને બીજી લોન સાથે પેકેજ કરીને MBS બનાવે અને રોકાણકારોને વેચી દે અને પોતાની ફી લઈ લે, રેટિંગ એજન્સી અને સારું રેટિંગ આપવાના પૈસા લઈ લે.
એટલે આખી સાંકળમાં કોઈની જવાબદારી જ નહીં કે લોન ભવિષ્યમાં ભરાશે કે નહીં.
બિલકુલ. જોખમ છેલ્લે કોના માથે? રોકાણકારના માથે. નફો તરત અને ખાનગી, પણ નુકસાન ભવિષ્યમાં અને બીજાનું.
આ જોઈને આઇઝમેનને ગુસ્સો આવ્યો અને એમણે પણ માર્કેટની વિરુદ્ધ શરત લગાવવાનું નક્કી કર્યું.
હા, પણ આ તો હજી શરૂઆત હતી. વોલ સ્ટ્રીટે આ જોખમને છુપાવવા માટે હજી વધારે
જટિલ સાધનો બનાવ્યા.
એટલે કે વાત હજી વધુ ગૂંચવડાભરી બની.
હા, અને અહીંથી તો વાત વધારે ગંભીર બને છે. પછી આવ્યા કોલેટરલાઇઝ્ડ ડેટ ઓબ્લિગેશન્સ, એટલે કે CDOs.
CDOs?
એ શું હતું વળી?
કલ્પના કરો કે તમે ઘણા બધા ફળો ભેગા કરો, સારા અને સડેલા, પછી એને મિક્સરમાં નાખી જ્યુસ બનાવો અને કહો કે આ તો સુપર ફ્રૂટ જ્યુસ છે. CDO કંઈક આવું જ હતું, પણ લોન સાથે. જે MBS બોન્ડ વેચાતા નહોતા એના સૌથી ખરાબ, સૌથી જોખમી ટુકડાઓને ભેગા કરીને એક નવું પેકેજ બનાવાતું, જેને CDO કહેતા.
અને આને પણ સારું રેટિંગ મળી જતું.
એટલે કચરામાંથી કંચન બનાવવાનો ખેલ.
બરાબર.
અને પછી તો આવ્યું સિન્થેટિક CDO. એ વળી આ CDO પર લગાવેલી શરતો હતી, જાણે પેલા જ્યુસ પર શરત લગાવી કે સારો નીકળશે કે ખરાબ.
બાપરે, આ બધું કેટલું જટિલ.
અને લુઈસ કહે છે કે આ જટિલતા આકસ્મિક નહોતી, ઇરાદાપૂર્વની હતી. એનો હેતુ જ જોખમ છુપાવવાનો અને બસ ફી કમાવવાનો હતો. આને ખરેખર સામૂહિક વિનાશના નાણાકીય હથિયારો કહી શકાય.
અને આ બધા ગૂંચવાડા વચ્ચે કેટલાક એવા પણ હતા જેમની પાસે વોલ સ્ટ્રીટનો અનુભવ નહોતો પણ સામાન્ય બુદ્ધિ હતી, જેમ કે પેલી કોર્નવોલ કેપિટલ.
હા, ચાર્લી લેડલી અને જેમી માય, બે યુવાનો જેમણે ગેરેજમાંથી શરૂઆત કરેલી. એમણે જોયું કે બજારમાં કેટલીક વિચિત્ર અસમાન ચડતો હતી, જ્યાં નુકસાન ઓછું હતું પણ નફો બહુ મોટો મળી શકે.
અને એમણે પણ સબપ્રાઇમ માર્કેટ સામે શરત લગાવી.
હા, આ એ બતાવે છે કે જો કોઈ ખરેખર ધ્યાનથી જુએ તો સત્ય દેખાઈ રહ્યું હતું. એવું નહોતું કે કોઈને ખબર જ નહોતી.
અને આ બધા પાત્રો, બરી, આઇઝમેન, કોર્નવોલવાળા, એ બધા ક્યાંક ભેગા પણ થયા હતા ને?
હા, લાસવેગાસમાં એક મોટી કોન્ફરન્સ હતી, અમેરિકન સિક્યોરિટાઇઝેશન ફોરમ. ત્યાં હજારો બેન્કરો, રોકાણકારો, બ્રોકરો ભેગા થયા હતા. અને ખબર છે, એ લોકો ઉજવણી કરી રહ્યા હતા, પાર્ટીઓ કરી રહ્યા હતા,
જ્યારે એમનો આખો ઉદ્યોગ તૂટી પડવાની અણી પર હતો.
બરાબર. લુઈસ આ દૃશ્ય દ્વારા બતાવે છે કે લોકો કેવા સામૂહિક ભ્રમમાં હતા, વાસ્તવિકતાથી કેટલા દૂર હતા.
પણ જેમણે આ શોટ કર્યું હતું એમના માટે આ સમય સહેલો નહોતો, ખરું ને? એમને તરત ફાયદો નહોતો થયો?
બિલકુલ નહીં. 2006-07માં તો માર્કેટ એમની વિરુદ્ધ ગયું. ઘરના ભાવ હજી વધતા હતા, જે બોન્ડ ડૂડવા જોઈતા હતા તે ડૂબતા નહોતા.
એટલે એમને નુકસાન થતું હશે.
હા, એમને દર મહિને પેલા CDSના પ્રીમિયમ ભરવા પડતા હતા. કરોડોનું નુકસાન થઈ રહ્યું હતું. એમના પોતાના રોકાણકારો પણ સવાલ પૂછવા લાગ્યા હતા.
પેલી કહેવત જેવી વાત થઈ.
હા, કે બજાર તમે નાદાર થાઓ તેના કરતાં વધુ સમય અતાર્કિક રહી શકે છે, એવું જ લાગતું હતું.
પણ છેવટે સત્ય બહાર આવ્યું.
હા, છેવટે 2007ના અંતમાં અને 2008માં પહેલા ન્યૂ સેન્ચુરી, પછી બેર સ્ટન્સ અને પછી તો લેહમેન બ્રધર્સ જેવી મોટી સંસ્થાઓ એક પછી એક પડી ભાંગી. ત્યારે દુનિયાને ખબર પડી કે આ મુઠ્ઠીભર લોકો સાચા હતા.
પણ તેમની જીત કડવી હતી, કારણ કે એ આખી દુનિયાની આર્થિક તબાહીના ભોગે મળી હતી.
બરાબર.
આખી વાત સાંભળીને ઘણા મુદ્દાઓ મગજમાં ઘૂમે છે. પહેલો તો એ કે કેવી રીતે સારી શરૂઆતવાળી નાણાકીય નવીનતાનો પણ ભ્રષ્ટાચાર થઈ શકે છે. MBS જેવી ટેકનિક કદાચ સારા હેતુથી શરૂ થઈ હશે,
પણ તરત જ એ શોષણ અને નફાખોરીનું સાધન બની ગઈ. આજકાલ આપણે નવી ટેકનોલોજી સાથે પણ કંઈક આવું જ થતું જોઈએ છીએ, નહીં?
સાચી વાત. બીજો મોટો મુદ્દો છે નિયમનકારી નિષ્ફળતાનો. જે સંસ્થાઓનું કામ નજર રાખવાનું હતું, રેટિંગ એજન્સીઓ, SEC જેવી સંસ્થાઓ, એ બધી જ નિષ્ફળ ગઈ.
અને ઘણીવાર તો એમના પોતાના હિતો પણ એમાં જોડાયેલા હતા. આપણે ત્યાં ભારતમાં પણ સમયે સમયે આવી નિયમનકારી સંસ્થાઓની સ્વતંત્રતા અને કામગીરી પર સવાલો ઉઠતા રહે છે. આ કોઈ એક દેશની સમસ્યા નથી.
અને ત્રીજો મુદ્દો જે મને વ્યક્તિગત રીતે બહુ ગમ્યો તે છે વિપરીત વિચારસરણીની શક્તિ. આ પુસ્તકના જે નાયકો છે એ બધા ભીડથી અલગ વિચારે છે.
હા, જેઓ સર્વસંમતિ પર સવાલ ઉઠાવે છે અને પુરાવાને વળગી રહે છે. કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ માટે આવા લોકો ખરેખર કેટલા જરૂરી છે.
બિલકુલ.
અને ચોથો મુદ્દો જે આપણે ચર્ચો, નૈતિક જોખમ અને પ્રણાલીગત જોખમ. જ્યારે ખોટું કરવાથી ફાયદો થતો હોય અને પરિણામ બીજા ભોગવે ત્યારે સિસ્ટમ બગડે જ. ખોટા પ્રોત્સાહનો કેવી રીતે આખી સિસ્ટમને બેજવાબદાર બનાવી દે એ આ પુસ્તક બહુ સરસ રીતે સમજાવે છે.
અને આપણી આસપાસની સંસ્થાઓમાં પણ કદાચ આવા ઉદાહરણો જોવા મળી
શકે છે.
અને પાંચમો અને કદાચ સૌથી અસરકારક મુદ્દો, આ બધી નાણાકીય જટિલતા પાછળની માનવીય કિંમત. વોલ સ્ટ્રીટ પર ચાલતા આંકડા અને પેલા અઘરા નામો પાછળ લાખો સામાન્ય માણસો હતા, જેમણે ઘર ગુમાવ્યા, જેમની નોકરીઓ ગઈ, જેમની બચત ડૂબી ગઈ.
બરાબર. આ પુસ્તક યાદ અપાવે છે કે આર્થિક નિર્ણયો એ ખાલી આંકડાની રમત નથી, એની પાછળ માણસોનું જીવન જોડાયેલું છે.
સાચી વાત.
અને છેલ્લે પેલી માહિતીની અસમાનતા અને ભ્રમણાની નિરંતરતા. કેવી રીતે મોટી સંસ્થાઓ માહિતીનો ઉપયોગ નાના રોકાણકારો સામે કરે છે અને કેવી રીતે પુરાવા સામે હોવા છતાં લોકો સત્ય સ્વીકારવા તૈયાર નથી થતા.
કદાચ કારણ કે એ સ્વીકારવું અઘરું હોય છે અથવા એમના હિતમાં નથી હોતું.
બરાબર.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે એક જગ્યાએ કહ્યું છે, આ પુસ્તક વોલ સ્ટ્રીટ વિશે નથી પણ એક જુગારની સંસ્કૃતિ વિશે છે જેણે વોલ સ્ટ્રીટને ભરખી લીધું છે. આનો શું અર્થ કરવો?
આનો સીધો અર્થ એ છે કે ફાઇનાન્સનો જે મૂળ હેતુ હોવો જોઈએ, એટલે કે ઉદ્યોગોને મૂડી પૂરી પાડવી, અર્થતંત્રને ચાલતું રાખવામાં મદદ કરવી, એ હેતુ ગૌણ બની ગયો હતો.
અને મુખ્ય હેતુ શું બની ગયો હતો?
મુખ્ય હેતુ બની ગયો હતો ખાલી સટ્ટો રમીને, જોખમ લઈને પૈસા કમાવાનો. પછી ભલે એનાથી સમાજને નુકસાન થાય, સિસ્ટમ જાણે પોતાના મૂળ રસ્તેથી ભટકી ગઈ હતી.
અચ્છા, બીજો એક ધારદર વિચાર છે. સમસ્યા એ નહોતી કે લેમન બ્રધર્સને નિષ્ફળ થવા દેવામાં આવ્યું. સમસ્યા એ હતી કે તેને આટલા લાંબા સમય સુધી સફળ થવા દેવામાં આવ્યું હતું.
હા, આ સીધો પેલો નૈતિક જોખમનો મુદ્દો છે. લેમન જેવી કંપનીઓ વર્ષોથી જોખમી રીતે કામ કરતી હતી, નિયમો નેવે મૂકીને કામ કરતી હતી, પણ સિસ્ટમ એમને આમ કરવા દેતી હતી કારણ કે એ લોકો પૈસા કમાવતા હતા.
એટલે સમસ્યા એ નહોતી કે એ છેવટે પડી ભાંગી.
સમસ્યા એ હતી કે એને આટલા લાંબા સમય સુધી ખોટું કરવાની છૂટ મળી. એ સિસ્ટમની નિષ્ફળતા હતી.
અને આ પણ જબરદસ્ત છે. લોકો પૈસા વિશે સ્માર્ટ નિર્ણયો લે તેવી શક્યતા કેટલી છે જો તેમને સ્માર્ટ નિર્ણયો લેવાની જરૂર જ ન હોય, જો તેઓ મૂર્ખ નિર્ણયો લઈને પણ ધનવાન બની શકતા હોય.
આ સીધું પ્રોત્સાહનોની સમસ્યા પર આંગળી ચીંધે છે. જો તમે ખોટા નિર્ણયો લો, લોકોને છેતરો, અને છતાં તમને મોટા બોનસ મળે, પ્રમોશન મળે, તો પછી કોણ મહેનત કરીને સાચા અને સ્માર્ટ નિર્ણયો લેશે?
સાચી વાત. જ્યારે સિસ્ટમ જ ખરાબ વર્તનને પુરસ્કાર આપે,
ત્યારે પરિણામ તો ખરાબ જ આવવાનું ને.
અને છેલ્લે પેલું વાક્ય, આખી સિસ્ટમ લોકોની મૂર્ખ બનવાની ઈચ્છા પર નિર્ભર હતી, આનો મતલબ શું? લોકો જાણી જોઈને મૂર્ખ બનતા હતા?
એમ પણ કહી શકાય, અથવા એમ કે સિસ્ટમ એટલી જટિલ બનાવી દેવાઈ હતી કે સામાન્ય માણસ અને ઘણા નિષ્ણાતો પણ એને સમજી જ નહોતા શકતા.
અચ્છા.
અને આ જટિલતાનો ફાયદો ઉઠાવીને જોખમ છુપાવવામાં આવ્યું. લોકોને એમ જ લાગતું રહ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે, કારણ કે સાચી માહિતી કાં તો એમના સુધી પહોંચતી નહોતી અથવા એટલી અઘરી હતી કે સમજવી મુશ્કેલ હતી.
તો આ બધી વાતો પરથી આપણા રોજિંદા જીવનમાં આપણે શું શીખી શકીએ? દાખલા તરીકે, એક વ્યક્તિગત રોકાણકાર તરીકે શું ધ્યાન રાખવું જોઈએ?
સૌથી મોટો પાઠ મને લાગે છે એ છે કે પ્રશ્ન પૂછો, શંકા કરો. કોઈ નિષ્ણાત કહે એટલે બધું સાચું માની ન લો, થોડું પોતાનું સંશોધન કરો.
અને જો કોઈ વસ્તુ બહુ સારી લાગે સાચી હોવા માટે,
હા, પેલું ટુ ગુડ ટુ બી ટ્રુ વાળું, તો કદાચ એ સાચી નથી. અને જટિલતાથી સાવધાન રહો. જેમણે આ કટોકટીમાં પૈસા બનાવ્યા એ લોકોએ ભીડની પાછળ જવાને બદલે પોતાની બુદ્ધિ વાપરી હતી.
અને જે લોકો આ નાણાકીય ક્ષેત્રમાં જ કામ કરે છે એમના માટે શું બોધપાઠ છે?
એમના માટે તો પ્રામાણિકતા અને હિતોના ટકરાવને ટાળવાનું મહત્વ સ્પષ્ટ થાય છે. ટૂંકા ગાળાના નફા કરતાં લાંબા ગાળાની શાખ, વિશ્વસનીયતા વધુ જરૂરી છે. પોતાના ગ્રાહકો અને સમાજ પ્રત્યેની જવાબદારી સમજવી બહુ જ જરૂરી છે.
અને નીતિ ઘડનારાઓ માટે પણ આમાં ઘણું શીખવા જેવું છે, જેમ કે નિયમનકારી સંસ્થાઓની સ્વતંત્રતા, પારદર્શિતા.
ચોક્કસ. અને સામાન્ય નાગરિક તરીકે આપણે પણ એ સમજવું જોઈએ કે સત્તા અને નિષ્ણાતો પર આંધળો ભરોસો ન કરવો. એક તંદુરસ્ત સંશયવાદ રાખવો જરૂરી છે.
અને ભલે સિસ્ટમો જટિલ હોય, પણ એના પર લોકતાંત્રિક દેખરેખ અને સમજ કેળવવી જરૂરી છે, કારણ કે છેવટે એની અસર તો આપણા સૌ પર પડે છે.
બરાબર.
મારા માટે આખી ચર્ચામાંથી જે મુખ્ય વાત ઉભરી આવી તે એ છે કે કેવી રીતે જટિલતાનો ઉપયોગ ઘણીવાર સત્યને છુપાવવા માટે થાય છે. જો કોઈ વસ્તુ સમજવી ખૂબ અઘરી લાગે, તો કદાચ એને જાણી જોઈને અઘરી બનાવવામાં આવી હોય એવું બની શકે. સ્પષ્ટતા અને સરળતા ઘણીવાર પ્રામાણિકતાની નિશાની હોય છે.
અને મારા માટે જે વાત મનમાં રહી ગઈ તે છે સંસ્થાકીય પ્રોત્સાહનોની તાકાત. કેવી રીતે સિસ્ટમના નિયમો અને ઇનામો સારામાં સારા લોકોને પણ ખોટા નિર્ણયો લેવા તરફ ધકેલી શકે છે. એટલે ખાલી વ્યક્તિઓને દોષ આપવાને બદલે સિસ્ટમને કેવી રીતે સુધારી શકાય એના પર ધ્યાન આપવું વધુ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવું ફરીથી ના બને.
બિલકુલ સાચી વાત. અને આ સાથે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે આ ચર્ચાનું સમાપન કરીએ. આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આવી નાણાકીય ગેરરીતિઓ ભવિષ્યમાં ફરીથી ન થાય, ખાસ કરીને એવા સમયમાં જ્યારે ટેકનોલોજી અને નાણાકીય સિસ્ટમો દિવસે ને દિવસે વધુને વધુ જટિલ બની રહી છે? આ પ્રશ્ન પર સૌ વિચાર કરે એ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.